ભગવાન સૌને વિદાય આપી રહ્યા છે ને તે સમયે બધાને વિદાય કર્યા પછીથી છેલ્લે અંગદજીનો વારો આવ્યો. અંગદજી ઉઠીને પ્રભુના ચરણમાં મસ્તક મૂકી સમર્પિત થઈને એક પોતાના હૃદયનો મૂક ભાવ રજૂ કરી રહ્યા છે કે પ્રભુ મને આપની સેવામાં રાખી લો. ભલે આ બધાને મોકલ્યા, મારી ઈચ્છા પૂર્ણ કરો ને, આપ તો અશરણ શરણ છો. આમ કહીને અંગદજી પ્રભુને સમર્પિત થયા છે અને પ્રાર્થના કરે છે, વિનય કરે છે, હે સર્વજ્ઞ, હે કૃપાના સિંધો, આપ તો અથાહ કૃપા વાળા છો, આપની પાસે ક્યારે કશું જ ખૂટે જ નહીં, તો કૃપાના સિંધુ છો, તો આપ તો આપની કૃપા ક્યારે પણ ખૂટે જ નહીં, તો મારા માટે કે કૃપા સિંધુ સંબોધન કરીને કહ્યું કે આપને ત્યાં કશું ખૂટવાનું નથી, હું એક હઈશ, તેથી કઈ કશું વધારે થઈ જવાનું નથી. જેમ સાગરમાં અનેક નદીઓ ઉમટે, જે વરસાદ જમીન ઉપર પડે છે તે અનેક ગણો વરસાદ સમુદ્રમાં સીધો જ પડતો હોય છે, પણ એને એની અંદર ક્યારે પણ રેલ આવી, પૂર આવ્યું, કોઈ તણાવ્યું, કોઈ તૂટ્યું, કોઈ મર્યું, તો પ્રભુ આટલા અગાધ કૃપાના સાગર છો તો હું ક્યાંય વધારે પડવાનું નથી, કોઈ પણ ખૂણામાં હું પણ સમાઈ જઈશ અને ભારે માથે નહીં પડું, પણ આપ કૃપા સિંધુ છો અને હે સર્વજ્ઞ, આપ મારી વાતને સમજો, સાંભળો, કે આપ સર્વજ્ઞ પણ છો અને કૃપાના સાગર પણ છો, એટલે અખૂટ ભંડાર છે. આ બધા ભલે ગયા, પણ મારે આપના અથા કૃપા સાગરની અંદર મારે સમાઈ જવું છે, મારે એમાં ભળી જવું છે. જેમ દૂધમાં સાકર અને સમુદ્રમાં મીઠું ઓગળી જાય પછી પાછું મળે ખરું, એમ અંગદજી પણ પોતાની જાતને પ્રભુમાં સમાઈ જવા, વિલીન થઈ જવા, એક સમરસ થઈ જવા માટે આજે પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રભુ મારી એક પ્રાર્થના, મારી એક આરતી, મારી એક વિનંતી, હે કૃપા સાગર આપ સાંભળો, સુખના સાગર છો, સુખ સિંધુ, દુઃખ તો આપની પાસે ક્યાંય જોવા મળવાનું જ નથી, બધી જ પ્રકારે ચારે બાજુ દસે દિશામાંથી માત્ર સુખની જ પ્રાપ્તિ થવાની છે, એટલે આપ સુખના ભંડાર છો, કૃપાના સાગર છો અને મારી ઉપર દયા કર. હે દયાના આકર એટલે ભંડાર, ખાણ, ખાણો તમે ખોદ્યા જ કરો, એમાંથી નીકળે જ જાય, ખૂટે જ નહીં, જેટલા ઊંડા જાઓ, જેટલા જેટલી વધારે ખોદો એટલું એમાંથી વધારે મળવાનું છે, તો આપ તો દયાના આકર છો, દયાની ખાણ છો. અને હે દીન, જે ગરીબ માણસ છે, ભગવાનની પાસે ગરીબ કોણ, કોઈ નાના કોઈ મોટો રાજા પણ જો દીન થઈને ભગવાનના ચરણમાં પડે અને પહોંચી જાય તો એ પણ ભગવાનને માટે દીન છે. દીન શબ્દનો અર્થ છે નમ્રતા, વિવેક, વિનય, પરિપૂર્ણ રીતે ક્યારે પણ વિનય ન ચૂકે, વિવેક ન ચૂકે, બધી જ પ્રકારે પ્રભુને વિનય વિવેકથી સમર્પિત થઈ ગયો હોય. અને એના માટે કહ્યું હે દીન દયા કર, હે ગરીબોના બેલી, પ્રભુ આપ આપના આ દીનની જે દયાની ખાણ છે ને, એમાં અમે ક્યાંક કોઈ ખૂણે બેસી ગયા હશું, તે ખાણમાં જણાવવાના નથી. એટલે અંગદ કહે છે કે આપ તો દીનની દયાની ખાણ છો, એની અંદર અમે કામ કામે લાગી જઈશું. અને આ બંધો જે દુખી છે, દુખીઓનો બેલી, દુખીઓનો તારણહાર, દુઃખનો ભાગીદાર. એટલે અહીંયા કહ્યું પ્રભુ આર્ત બંધો, આપતો જે દુખી છે આર્ત છે, દિનાર્ત દિન અને આર્ત થઈને આપણે આપને સન્મુખ જે આવ્યો છે એની ઉપર અનુગ્રહ કરવા વાળા આપ છો. હે એના ભાઈ, મિત્ર ભાઈ, જે કઈ સગા ગણો તે સગા મારે આપ એક જ છો. પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, આપથી કશું જ અજાણ્યું નથી જ, પણ છતાંય યાદ અપાવું છું. આપ થોડીક મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો, દયા તો કરો, ભંડાર છો દયાના અને કૃપાના. તો આપને જો યાદ હોય તો વાલી એ જ્યારે શરીર છોડ્યું આપની સન્મુખ, તે વખતે હે નાથ મને મારા પિતા વાલીએ
કયું તુમારે ઓછે
મરતા છેલ્લે છેલ્લે છેલ્લા શ્વાસે આપને ગોદ ગોદ આપીને ગયા. ગોદ લેવો એટલે દત્તક લેવો, પોતાનો કરી લેવાનો, કે આ તમને સોંપ્યો આજથી તમારો. ગયો તુમારે કાંછે હાલી, આપને ગોદ લે, ગોદ આપણે ગોદ લઈએ છે તો મને ગોદ ખાલ્યો છે. હવે તો હું ક્યાં જઉં, આપનો જ છું, મારા બાપે જ મારો હાથ પકડીને આપની ગોદમાં મને સોંપી દીધો છે, હવે મારે ક્યાં જવાનું. આટલો યાદ અપાવીને હવે અંગદ ભગવાનને કહે છે પ્રભુ મેં તો મારી વાત સંભાળી આપી આપને, હવે આપની બાબત આપ સંભાળો. દરેકે પોતપોતાનું સંભાળવાનું હોય. વાલી મારો બાપ આપની ગોદે મૂકી ગયો છે, મેં યાદ કરાવ્યું, હવે આપ યાદ કરો આપ કોણ છો. અશરણ શરણ છો, આપનું બિરુદ છે, આપનું ભૂલામણું એ નામ છે કે પ્રભુ મારા તો અશરણના શરણ છે, એ આપ સંભાળો. મેં મારું સંભાળ્યું, હવે આપ આપનું સંભાળ. હું તૈયાર છું પણ અશરણના અશરણ આપ છો એ તો યાદ કરો. ભૂલી કેમ જાઓ છો, સર્વજ્ઞ હોવા છતાંય, સર્વજ્ઞ છો છતાંય ભૂલી ગયા પ્રભુ. વાલી પણ પોતાનો હક, કે મારો હક છે, અધિકારી કેમ હઠે પાછો. લક્ષ્મણદાસ મહારાજે પણ મહારાજને એમ કે મહારાજ હું તો આપનો શિષ્ય છું, અધિકારી છું, હું પાછો ક્યાં જઉં, પાછો જવું ક્યાં. એમ અહીંયા આગળી અશરણ શરણ છો પ્રભુ, એ આપના એ બિરુદને તો સંભાળો. ક્યાં ગયા એ મારા ભગવાન, કે જે અશરણને શરણે રાખવા વાળા અને આજે આ બધાને વિદાય કરી રહ્યા છો. અને બીજું વધારે તો કઈ નહીં, પણ હું તો આપણે આપને શરણે છું, બધી રીતે મારા મનથી પણ અને મારા પિતાએ પણ આપને સોંપ્યો છે. એટલે એને યાદ કરો, આપ ભૂલી ન જતા, સર્વજ્ઞ છો. પ્રભુ હું તો આપનો ભક્ત છું, આપ ભક્તના હિતકારી છો. ભક્તાર્થ દીના, આપ તો દીનો અને ભક્તોના નો ઉદ્ધાર કરવા વાળા છો. તો મોહી જનિત જહુ, મારો ક્યારેય પણ ત્યાગ કરશો. ત્યાગ કરવો એટલે છોડી દેવું. કોઈ પણ વ્યક્તિના સંબંધો હોય, ખૂબ ગાઢ સંબંધો હોય, અને પછી એને છોડી નહીં તર છોડી દેવામાં આવે તો નિષેધ છે. જ્યારે એને તર છોડાઈ જાય, માતા પિતા જ્યારે વૃદ્ધાશ્રમમાં ગયા હોય, ઘરથી તરછોડાઈને બધી સગવડો હોય, ઘરના કરતા પણ સારામાં સગવડો અપાતી હોય, પણ રાત્રે જ્યારે સુવે ને એકલો પડે એ વૃદ્ધ ત્યારે એનું હૃદય અંદર થી ને કોરી ખાય. હું મારા ઘરથી છોડાઈ ગયો, ત્યાંથી તો દૂર ફેંકાઈ ગયો. ભલે બધી જ સુવિધાઓ મળતી હોય, પોતાના ઘર તક ઘર કરતા પણ વધારે સુવિધાઓ મળતી હોય, પણ એકલો પડે ને રાત્રે સુવાના સમય એનું રહ્યું રડતું કે હું મારા મારા પરિવારથી મારા ઘરથી તો મને તરછોડે બહાર ફેંકી દીધો. એમ અંગદજી પણ કે છે, મોહી જનિત જવું, પ્રભુ મને એ રીતે ના તરછોડશો, વાર ના ફેંકી દેશો. આપ તો ભક્તનું હિત કરવા, જેમ માતા પિતા સંતાનનું હિત કરે નાનું હોય ત્યારે, અને વૃદ્ધ થાય ત્યારે સંતાન માતા પિતાને સંભાળે અને એના હિતની અંદર, તો આપ તો ભક્તનું હિત કરવા વાળા છો, અશરણ અશરણ છો. મારા બાપ મારો ત્યાગ ના કરશો, મને બહાર ફેંકી ના, તરછોડી ના. જ્યારે જ્યારે કોઈને પણ ત્યાગ આવે છે, વિરહ આવે છે ને, ત્યારે એની વેદના અસહ્ય હોય છે. અહીંયા અંગદજી પણ એ વેદનાનો અનુભવ કરી રહ્યા છે. ઘર છોડવાનું હોય જે વેદના થાય, વળાવવાની હોય દીકરીને જે વેદના થાય બાપને, કોઈને ઘરની આખરી વિદાય આપવાની હોય જે વૃદન, જે આક્રંદ અને જે વેદના હોય, એવી વેદના અહીંયા આગાડી અંગદજી અશ્રુભીની આંખે પ્રભુની આગળ વિનંતી કરતા કે છે, પ્રભુ મોહી જની તજ, મારો ક્યારે પણ ત્યાગ ના કરો, હું આપનો છું, તવાસમી તવાસમી, હું આપનો જ છું, મને મારો ક્યારે પણ ત્યાગ કરશો, મને તરછોડશો નહીં. ભક્ત હિતકારી, આપ તો ભક્તનું હિત કરવા વાળા છો. ભક્તનું હિત જેમાં હોય તે, એટલે અહીંયા ગાડી અંગદજી પકડાઈ ગયા ભગવાન. ભગત હિતકારી છે, આપ તો હંમેશા ભક્તનું હિત ઈચ્છવા વાળા છો, ભક્તના હિતચિંતક છો. બસ અહીંયા અંગદજી પકડાઈ ગયા.
મોરે તુમા પ્રભુ ગુરુ કી તુ માતા,
ઘણી બધી વિનંતી કરે છે, ઘણી બધી, છતાંય માણસ બોલવામાં એક શબ્દની અંદર ક્યાંક આવી જાય. બે જગ્યાએ પકડાશે અંગદ, એક અહીંયા અને કહ્યું, મોરે તુમ પ્રભુ, આપ તો મારું સર્વસ્વ છો, ત્વમેવ માતા ચ પિતા, ત્વમે માતા પિતા મે સ્વજન કુલ કુટુંબ પંચબંધુસ ત્વમેવ, મારું સર્વસ્વ આપ જ છો, ગુરુ માં બાપ ઘર માં જે ના તો ક્યારે પણ ઝટકો ના મારી દેશો, તીવ્ર વેગે. મહારાજ ને પ્રાર્થના કરે લક્ષ્મણદાસ, એવો આચકો અમે, અને એવો આચકો લાગશે તમે, એક હૃદયનો આચકો લાગે પતિ, તીવ્ર વેગે એને છિન્ન, એમને આચકો લાગે એવો એવો ઝાટકો મારશો નહીં. અંગદજી પણ કે છે, મોરે તુમ પ્રભુ, આપ મારા સર્વસ્વ માલિક છો, શેઠ છો, સર્વસ્વ છો, ગુરુ માતા પિતા પણ જે ગણો તે આપ જ છો. હવે આપને છોડીને, આપના ચરણ કમલ ને છોડીને મારે બીજે જવું ક્યાં, અને જઈશ તો મને બીજે આશ્રય મળશે ક્યાં? આવો આશ્રય તો મળશે, જંગલના કોઈ પણ ઝાડ ઉપર બેસી જશે, કોઈ પણ પહાડની ગુફામાં, વાંધો નહીં. પણ આવો આશ્રય બીજે ક્યાં મળશે, અને આવો આશ્રય છોડીને બીજે જવું ક્યાં? જાઓ કહા, પ્રભુ આપને છોડીને, આપનું આવું ઊંચામાં ઊંચું શરણ છોડીને મારે બીજે જવું ક્યાં? અને એક વાર બીજાને ત્યાં જઈશ તો મને કોઈ સંઘર્ષ? એક હૃદયનો ભાવ છે કે બસ મારા માટે પ્રભુ ક્યારે પણ એમ ને કહેશો, તું જા એમ ના કહેશો. પ્રભુતાજી ભવન કાજ, અરે મારે ઘરે ઘેર જઈને મારે કરવાનું શું છે, ઘેર જઈને મારે કરવાનું શું? જ્યાં સુધી ઘરની જેટલી જે કઈ ઉત્તરદાયિત્વ જવાબદારી હતી એ સંભાળી, ત્યાં તો જવા આવવાનું ઘરની અંદર જરૂર નું હતું. જેમ કોઈ માણસ નોકરીએ જતો હોય ગાડીમાં રોજ અપ ડાઉન અવર જવર કરતો હોય અને પછી નિવૃત્ત થઈ ગયો, પણ પછી એને સ્ટેશને આંટો મારીને ઘેર પાછો આવવાનું, ગાડી ને બેસો, સ્ટેશને જાય ખરો પણ આંટો મારીને ઘેર પાછો આવવાનું, ગાડી બે કેમ કેવું પૂરું થઈ. તો પ્રભુતાજી ભવન કાજ મમકા, એ ગાડી રેલવે સ્ટેશને રોજ આવે તો મારે શા કામ, ગાડી જોઈને જ પાછું આવવાનું, ત્યાં ગાડી આવે છે જતો હતો આવતો. તો એમ ભગવાનને પ્રાર્થના કરતા કે છે પ્રભુતાજી ભવન, હવે મારે આ ગાડી શા કામની, એમ મારું હવે ઘર મારે શા કામનું પ્રભુ, ત્યાં જઈને મારે કરવાનું શું છે પ્રભુ, ભવન ભવન જાઉં કહા તજી, આપના ચરણોને છોડીને હવે બીજે હું જઉં પણ ક્યાં. હે નર શ્રેષ્ઠ, હે નર પુંગવ, પ્રભુ આપ જ વિચારી ને કહો મને, આપ જ ખૂબ વિચાર કરીને પછી મને કહેજો, એમને ઉપર છલો વિચાર નહીં કરવાનો, ઊંડો વિચાર કરીને તું અહી વિચારી, આપ જ વિચારીને મને કહો હે નર શ્રેષ્ઠ મારે ક્યાં જવું, અને જવું ને સામે મળે તો એ મારે શા કામનું, ગાડી મળે ઉભી રહી હોય ટિકિટે લીધી હોય પણ શા કામ, જવું જ નથી ત્યાં. પ્રભુ તજી ભવન કાજ મમકા, એ કામ એ ઘર હવે મારે શા કામનું, જ્યાં આપ સ્વયં મળી ગયા, જ્યાં ભગવાન મળી જાય પછી ઘર યાદ કરે તેના જેવો કોઈ અભાગ્યો નહીં. ભગવાન કે હું મળી ગયો છું ચાલ, કે ના હજુ તો છોકરા ને છોકરો ભણવાનો બાકી છે ને, પછી આવી એમ કહી દઉં. પણ અહીંયા અંગદજી કહે છે કે મારે હવે પરવાડી ગયેલો છું, હવે મારે કશું જ કરવાનું રહેતું નથી. દરેક માણસ જો પોતાના જીવનમાં ભલે કર્યા કરે, ઘરનું કોઈ પણ કામ કર્યા કરે, પણ પોતાના મનથી એટલો તૈયાર હોય કે બસ તૈયાર છું, મારે કંઈ જ બાકી રહ્યું નથી, બસ ઘરમાં હવે મારે કંઈ પણ બાકી રહેતું નથી, છતાંય મારી જે ફરજ છે કર્યા કરું છું, એક યંત્રવત, પણ જ્યારે પ્રભુની ઈચ્છા હોય તો મને રાખી લે. એમ અંગદજી પણ હજુ યુવાન છે, ઘરડા નથી થઈ ગયેલા, એમ છતાંય પોતે ઘરના બંધનને આસક્તિથી મુક્ત થઈ ગયા. પ્રભુ મારે ઘરનું કોઈ પણ ઉત્તરદાયિત્વ, મારા જીવનની અંદર કોઈ પણ સંકલ્પ બાકી રહ્યો નથી, હું બધું જ પરવારી ચૂકેલો છું, અને હવે આપની પાસેથી મારે બીજે ક્યાંય જવું નથી.
બાળક જ્ઞાન બુદ્ધિ બળ હીરા,
ને પ્રભુ હું તો આપનું બાળક છું, હજુ અક્કલ વગરનો છું બાળક. જ્ઞાન જ્ઞાન તો ક્યાંથી હોય નાના બાળકમાં, એને ભણવા જાય ભણે ત્યારે જ્ઞાન આવે, જ્ઞાને નથી બુદ્ધિ પણ નથી અક્કલે નથી. જેમ નાનું બાળક માતા પિતાને જ પરવશ હોય, બલહીન, એને કોઈ પણ જાતની શક્તિ હોય નહીં, ત્યાં આગળ આવીને જો સર્પ એની આગળ નજીક આવી જાય તો બાળક તો ત્યાંથી ભાગી શકવાનું નથી. તો હું તો એવો બાળક છું કે આપ જ મને ઉઠાવીને લઈને બચાવી શકો એમ છો, બાકી મને તો આ હિત છે કે અહિત છે એની કશી ખબર નહીં. કોઈ હિંસક પશુ એની પાસે આવીને છેક નજીક આવી જાય, એને સમજી જાય તો પણ એ કંઈ કરી શકવાનું છે. એટલે જેમ અજાત પક્ષા ઈવ માતરમ ખગા, ભાગવતની અંદર કે પાંખો ફૂટ્યા વગરનું એક પક્ષીનું બચ્ચું. વૃત્રાસુર ભગવાનને કહે છે પ્રભુ હું કેવો છું, બિલકુલ શક્તિહીન, બધી રીતનો પામર છું આપની આગળ તો. અને પામર એટલે કે વૃત્રાસુર એટલે બહુ મોટા મોટો રાક્ષસ, પણ ભગવાનનો ભક્ત હતો. અજાત પક્ષા ઈવ માતરમ, પાંખો જ ફૂટી ન હોય અને માળામાં રહેલું બચ્ચું જેમ પોતાની માની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો કે મારી એ રક્ષા કરશે, મારું મને ખાવાનું એ આપશે, મને સાચવશે પણ એ, એમ અહીંયા ગાડી અંગદજી પણ કહે છે હું તો બાળક એક બચ્ચું છું જેને હજુ કશી પાંખોય ફૂટી નથી, અક્કલે આવી નથી, શક્તિ નથી, એવો બલહીન બુદ્ધિહીન અને જ્ઞાનહીન હું એવો આપનો છું, આપને શરણે આપને દ્વારે પડેલો છું, મને કોઈ ઉઠાવશે તો નહીં ઉઠી શકું. હા, એક વાર જેમ બિલાડીનું બચ્ચું ભયમાં હોય અને એક જ અવાજ કરે એટલે બિલાડી ગમે ત્યાંથી હોય આવીને દોડીને ને અને જે મોઢાથી ઉંદરને પકડતી હોય એ જ મોઢાથી પોતાના બચ્ચાને પકડ્યું હોય, પણ પકડવા પકડવામાં એમ પ્રભુ હું બાલક જ્ઞાન બુદ્ધિ બલ વગરનો છે, કોઈ કોઈ પણ મારામાં શક્તિ ઉભા થઈને મારી જાતને બચાવવાની શક્તિ મારી પાસે નથી. હે નાથ, હું તો આપનો દીન, બિલકુલ દીન ગરીબ આપને શરણે આવ્યો છું અને મને મને રાખી લો આપને શરણે. હે નાથ, મને આપને શરણે રાખો. બીજી જગ્યાએ પકડાય નીચ ટહલ, જે કઈ કે નાનામાં નાનું કામ હશે, હલકામાં હલકું કામ હશે, જે કોઈ નહીં કરતું હોય એ કામ એ સેવા હું કરીશ. નીચ ટહલ, અહીંયા ભગવાનની સાનિધ્યમાં રહ્યા પછી કોઈ ભેદ ન હોવો જોઈએ. ભગવાનનું દરેક કાર્ય મોટું જ હોય છે, ઊંચું જ હોય છે, કોઈ કામ હલકું કે નાનું હતું જ નથી. પણ અંગદજી કહે છે નીચ ટહલ, ગૃહ કે આપના ઘરનું જે નાનામાં નાનું કાર્ય હશે, હલકામાં હલકું કાર્ય છે, જે કોઈ નહીં કરતું હોય તે હું કરીશ. હવે ભગવાનના ઘરનું ગમે તેવું કામ હોય કોણ ના કરે, ગુહારી કરવું હોય તો લાવો મારા ઘરો વાસણ થાળી હું સાફ કરી, કોઈને ભલે ઘેર ન કરવું જરૂર હશે, ગાડીમાં આવતા પેલા આ ચોક બધા બહેનો વાર્તા રાત્રે મંદિર બંધ થાય હતા, એ સીજે કંપનીમાંથી એ બધા શેઠાણીઓ હોય અહીંયા ગાડીમાં આવે અને અહીંયા હાથમાં હાવણી લઈ અને ચોકમાં કચરો. તો નીચ ટહલ, જે નાનામાં નું કામ કેમ છે તે હું કરીશ. ભગવાનને ત્યાં કોઈ કામ નાનું હલકું હોય, બધા જ કામ ભગવાનના મોટા જ હોય અને એના માટે દરેક લાલાલી લાલાયુત હોય, તો મને મળે તો આ સેવા મને મળે તો. પણ અંગદજી બોલી ગયા નીચ ટહલ, ભગવાને જોયું કે હજુ આને ભેદ દ્રષ્ટિ છે. એટલે હું આપના રાજ ઘરનું નાનામાં નાનું કામ કરીશ અને આપના ચરણોના અવર જવર આવતા જતા આંટો મારતા આમ થઈ જઈશ, આમ નીકળીશ આ બાજુ, તે વખતે આપના ચરણોના દર્શન થઈ અને એ ચરણોના દર્શન કરી હું ભવસાગર તરીશ. આ જે પાંચ ચોપાઈઓ છે બહુ વર્ષો પહેલા અહીંયા બધા રહેતા ત્યારે આપણે એને પ્રાર્થના તરીકે વિદ્યાર્થીઓ 5-10 સમય ભેગા થઈએ અને આ પ્રાર્થના છેલ્લી રાત્રે કરી અને સુઈ જવાનું, એટલે મહારાજે અશરણ શરણ કરીને રાખી લીધું. પણ તે વખત એ સમજ હતી બસ આ અંગદજી સરસ પ્રાર્થના કરે છે કે પાછા જવું નથી, તો આપણે રોજ આ પ્રાર્થના કરો. રાત્રે સુતી વખત આ 5 ચોપાઈ બધા સાથે બેસી અને પ્રાર્થના રૂપે કરી અશરણ શરણ બિરદ સંભારી ત્યાંથી લઈ પદ પંકજ બિલોકી ભવતરી હું ત્યાં સુધી એ ચોપાઈઓનો રોજ રાત્રે સુતા પ્રાર્થના પૂર્વક મહારાજ અમને રાખી લીધું. 45 વર્ષ પહેલાની વાત, મહારાજે રાખી લીધું પદ પંકજ બિલોકી, આપના ચરણ પાદુકાની સેવા કરી આપના ચરણોના દર્શન કરી હું ભવ સાગર તરી જઈશ. આમ કહીને ભગવાનના ચરણોમાં દંડત પ્રણામ કરીને કહ્યું પાહી પાહી માં પ્રભુ, મને સ્વીકારી લો, મને સ્વીકારી લો, મારો ઉદ્ધાર કરો. અબ હવે પ્રભુ હવે ક્યારે પણ આજ પછી હવે પછી ક્યારે પણ તું ઘેર જા એવું ના બોલશો.